51 છેલ્લી બે લીટીથી શરૂઆત કરવાની છે. બે વખત આવશ્યક ક્રિયા કરવી, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, ઇન્દ્રિય કષાય વગેરેમાં જે જે ગુરુદેવની આજ્ઞા વિરુદ્ધ પ્રવર્તાયું હોય, આજ્ઞા અનુસાર પ્રવૃત્તિ ન થઈ હોય તે માટે દિવસમાં સવાર સાંજ બે વખત તેની તપાસ કરી જવારૂપ આવશ્યક ક્રિયા છે. દોષ લાગ્યો હોય તો તેની માફી માગી, પ્રાયચિત લઈ પોતાની ભૂલો સુધારવી, શુદ્ધ થવું, તૂટેલા ભાગને સાંધી દેવો અને ફરીને તેમાં દોષ લાગવારૂપ છિદ્ર ન પડે તેની સાવચેતી રાખવી. આગળ વાંચું
એટલું એક એક પેરેગ્રાફ કહો.
એટલે આગળ જેમ કહ્યું એમ પાંચ સમિત્રી અને ત્રણ ગુપ્તિ પછીની જે આવશ્યક ક્રિયાઓ આગળની છે એમાં પણ પાંચ મહાભારત, પાંચ સમિત્રી, ત્રણ ગુપ્તિ અને ઇન્દ્રિય વગેરે કષાયમાં ગુરુદેવની આજ્ઞા પ્રમાણે કદાચ ન પ્રવર્તાયું હોય તો તેનો સવાર ચાંદ બે વખત તેની આવશ્યક ક્રિયા કરીને કાંઈ પણ દોષ લાગ્યો હોય તો એની માફી માગી લઈ પ્રાયચિત કરી લેવું, પ્રતિક્રમણ કરી લેવું અને તૂટેલા ભાગને સાંધી દેવો ટૂંકમાં, એટલે ફરીને દોષ લાગવા રૂપ છિદ્ર ન પડે એની સાવચેતી રાખવી.
આ જે ચર્યા છે સાધકની એમાં પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ એની સાથે કહ્યું છે કે આ બધું કરવાનું તો છે જ, પણ કરતાં કરતાં સ્ખલના થાય, ચૂક થાય, ભૂલ થાય, ક્ષતિ થાય, ઉણપ આવે તો શું કરવું? તો પહેલાં વહેલાં બે વખત તપાસ કરવી. તપાસ કરવી એટલે અંતર નિરીક્ષણ કરવું, પોતાની સમગ્ર દિવસભરની સાધનાની ચર્યાનું અંતર નિરીક્ષણ કરવું, તપાસ કરવી. કંઈ પણ વસ્તુ રહી જાય છે કે નથી રહી જતી ખબર તપાસ કર્યા વિના કેમ પડે? આપણે તો આખો દિવસ આખો પસાર થઈ ગયો, પણ દિવસની અંદર જે કંઈ કર્યું એની તપાસણી થઈ નહીં. આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે અને તપાસ કરી જવારૂપ આવશ્યક ક્રિયા. અને આવશ્યક ક્રિયા કઈ છે? પ્રતિક્રમણ. પ્રતિક્રમણ છે એ આવશ્યક છે સાધુઓ માટે, શ્રાવકો માટે, કોઈને બાદ નથી એમાં. તો એ આવશ્યક ક્રિયા છે. એ આવશ્યક ક્રિયા એના માટે છે કે કોઈ પણ પ્રકારનો દોષ લાગ્યો હોય તો એની આલોચના કરી, એનું પ્રાયશ્ચિત કરી અને એની ક્ષમાપના કરવી. આ વિધિ જૈન દર્શનની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કર્મથી નિવૃત્ત થવા માટે નિર્જરાનો આ શ્રેષ્ઠ માર્ગ છે, શુદ્ધિનો આ ઉત્તમ માર્ગ છે. એટલી બધી કર્મની વ્યવસ્થા સમજાવી છે કે જેમ ભાવથી કર્મ બંધાય છે એમ ભાવથી કર્મ છૂટે છે. આપણે બંધાય છે એની ચિંતામાં વર્ષોના વર્ષો ગાળીએ છીએ, કર્મ બંધાય છે, કર્મ બાંધીએ છીએ, પણ કર્મથી છૂટાય છે નથી. એ કરવું નહીં. કર્મ કેમ બંધાય એની ચર્ચા કરવી, પણ કર્મથી છૂટાય ભાઈ ગમે ત્યાં ભૂલ થઈ હોય, ખ્યાલમાં ન આવ્યું હોય, દોષ થયા હોય, એ દોષ અજ્ઞાનથી થયા હોય, મોહથી થયા હોય, પ્રમાદથી થયા હોય, જાણતા થયા હોય, અજાણતા થયા હોય, મનથી થયા હોય, વચનથી થયા હોય કે કાયાથી થયા હોય, સૂક્ષ્મ થયા હોય કે બાદર થયા હોય, જો એની તપાસણી કરીને આલોચના કરી લેવામાં આવે તો તે દોષ દ્વારા નિર્મિત થયેલું કર્મ ટકી શકતું નથી અને જીવ સાથે બંધપણાને પામી શકતું ત્યાં તક ખરી જાય છે. એની તાકાત એની અંદર જે હતી કર્મની બંધાવાની, એ તાકાત જ ત્યાં ભાવને કારણે, પ્રતિભાવ જેને કહીએ, જેવો ભાવથી કર્મ બાંધ્યું એવા ભાવથી પ્રાયશ્ચિત થઈ ગયું, આલોચના થઈ ગઈ, તો કર્મ ત્યાં બંધાવાની બદલે નિવૃત્ત થાય છે, ખરી પડે છે. અને એ કર્મ તપાસણી વિના જાય છે એટલે કર્મ પોતાનું કામ કરે છે, પછી બંધાવાનું કામ કરે છે. પછી કેટલા કાળના બંધાય, કેટલું લાંબુ બંધાય, કેટલા દીર્ઘ સમયનું બંધાય, તો એ બધાની રાહ જોવાની છે. વાત તો એવી છે કે સાધુને તો સમયે સમયે પ્રતિક્રમણ કરવાનું છે, પરંતુ જ્ઞાનીઓએ આચારનો બાંધો બાંધ્યો છે કે ભાઈ સમયે સમયે કદાચ તું પ્રતિક્રમણ ન કરી શકે તો આવશ્યક ક્રિયાનો ક્રમ બાંધી દીધો છે. શું બાંધ્યો છે? એક સવારે, સાંજે, પછી પાખીનું 15 દિવસે પ્રતિક્રમણ કરવું, પાખીનું 14મું જેને કહીએ, અને પછી ચોમાસીનું, અને પછી સંવત્સરીનું. કર્મની આખી વિજ્ઞાન ઉપરથી જ્ઞાનીઓએ આના બાંધા બાંધ્યા છે, પંચપ્રતિક્રમણ, કે ભાઈ આ કેટલાક કર્મો એવા છે કે જેનું તો તમે આલોચના કરો કે તરત જ એ કર્મ તમારા જીવ સાથે, આત્માના પ્રદેશ સાથે બંધાતા જ ખરી પડે. એના પરમાણુઓ હજી બંધાતા હોય ત્યાં જ ખરી પડે. એક, કદાચ આગળ વધ્યા હોય તો 14 દિવસે એનો નિકાલ થઈ જાય. એથી આગળ વધ્યા હોય તો ચાતુર્માસની અંદર એ પ્રતિક્રમણમાં એનો નિકાલ થઈ જાય. અને એથી રહી ગયું હોય તો, અને સંવત્સરી ગઈ તો એ કર્મ એવા બાંધ્યા કે પછી એ ભોગવ્યા વિના જાય નહીં. ઓલા બધા ભોગવા પહેલા વયા જાય. હવે આને રાહ જોવી છે કર્મ ભોગવવાની. વસ્તુની સમજ નથી કેળવવી. સ્વાધ્યાયમાંથી જે સમજ આવે કે રોજે રોજ જીવનની અંદર તપાસ કરવી, એટલે નિરીક્ષણ કરવું, આત્મનિરીક્ષણ કરવું, કે હું દેહથી જીવ્યો, હવે એમાં મારા આત્માના ભાવથી કેટલા પાપો આજે બંધાયા? પાપ તો ભાવથી બંધાય છે કે દેહની ક્રિયાથી બંધાય છે? તો એ સાંજે કરવું કે બે રીતે જીવ્યો હું, શરીર પણ છું ને શરીરમાં રહેલો આત્મા પણ છું. આખો દિવસ પસાર થયો, આખો દિવસ પસાર, શું કર્યું, આ કર્યું, તે કર્યું, એ કરવામાં ભાવ શું હતા? રાગ દ્વેષના હતા, કસાયના હતા? જો એ હતા તો એની તપાસ કર, એની આલોચના કર, અને એ આલોચના કરીને પ્રાયશ્ચિત કરીને એની નિવૃત્તિ કર. સુગમ માર્ગ, આત્મશુદ્ધિનો સુગમમાં સુગમ માર્ગ, એટલે કે છે કે એ પોતાની ભૂલો સુધારવી, શુદ્ધ થવું, અને તૂટેલા ભાગને સાંધી દેવો. જ્યાં જ્યાં ભાવની અંદર વિશેષતા, મંદતા આવી હોય તો એને સાંધી દેવો. કે આપણે થયું કે આ કામ કરવાની જરૂર હતી, કર્યું, પણ આ કસાઈ ન કર્યો તો ચાલે તો, અને કેવું તો કીધું, પણ એમાં કંઈ ક્રોધ કરીને કહેવાની જરૂર નહોતી, વેરભાવ રાખીને કહેવાની જરૂર નહોતી, માન કસાય વાપરવાની જરૂર નહોતી. લાગે આપણને, તપાસ કરે તો ખબર પડે કે બધાય કામો કરો, ક્યાં ના હતી, બધાય થાય, જે કુદય પ્રમાણે બધા કામ, બધી પ્રવૃત્તિઓ બધી થાય, પણ તેની અંદર મેં જે ભાવ ઉમેરો કર્યો, એની અંદર મેળવણ નાખ્યું, એ નાખવાની જરૂર હતી? જો તપાસ કરે તો ખબર પડે કે ક્યાંક ઉતાવળ થઈ ગઈ, ક્યાંક ઉપયોગ ચૂકાઈ ગયો. જો ઉપયોગ રાખ્યો હોત તો ખાવાનું હતું ખાઈ જ લેત, પણ એમાં જે 50 પ્રકારની કોમેન્ટ કરી કે શું આવું છે ને, શું આ કર્યું છે ને, કાંઈ ધ્યાન નથી, ખાવાનું હતું એ જ ખાધું ને, આમાં કાંઈ આઈટમ તો બદલાણી નહીં ને, તો શું થયું વધારાનું? ખાધું અને કર્મ બાંધ્યા, એના કરતાં ખાઈ લીધું, વાત પૂરી થઈ ગઈ, ચાલત, કોઈ સાંભળવાનું તો પછી શું કામ ન કામ. અથવા તો ભાગ્યમાં હોય એ જ મળે, બીજું શું મળે પણ તને? રોટલી હોય તો રોટલી જ મળે, લાપસી ન મળે, લાપસી હોય તો આપણે જમીએ ત્યારે તૈયાર ન હોય, અને કાં ભૂલાઈ જાય પીરસતા, કે લે તમે જમી લીધું, આ તો આવી તે કર્યું તે ભૂલાઈ ગયું, લ્યો એમને રહી ગયું, રહી જાય. ભાઈકમાં ન હોય તો ક્યાંથી મળે? અને તે સમયે હવે કસાઈ કરવો કે ન કરવો? હવે માનો કે થઈ ગયો, કાંઈ ધ્યાન નથી રાખતા ને, આમ કરો છો ને તેમ કહ્યું, એ બધું કર્યો કસાય, સાંજે વિચાર આવ્યો કે આ કરવાની જરૂર હતી, આખરે તો રોટલીની રોટલી જઈને આપણા ભાગમાં, આ કસાય ન કર્યો હોત તો ચાલત, તો કર્મ બાંધવાની જરૂર હતી નથી, કાંઈ વાંધો નહીં, પ્રયાસિત કરી લો. જ્ઞાની કે તપાસ કરી લે અને હિસાબ પૂરો કર, સાંજે ને સાંજે કર, હવે 12 મહિનાની રાહ જોવાની છે એના માટે. એમાં યાદ રાખવાનું
અને પછી પોતે પાવરફુલ કે હજી મને યાદ છો તેથી તમે આમ કર્યું હતું બે વર પહેલાં. અરે ભાઈ બેવકૂફ, બે વર ન રખાય, તેદી ને તેદી વાત. કર્મના હિસાબો, કસાયના હિસાબો લાંબા ખેંચાય નહીં. ચોપડા રોજે રોજ બેલેન્સ ક્લિયર કરતા જવું, આપણે જેટલા સાધક હોય એના પ્રમાણમાં થાય, બધું જ થાય એવું નથી, પણ વિધિ છે, વિધિ છે, ક્રિયા છે, છૂટવાની ક્રિયા છે. તારે દુર્ગતિમાં ન જવું હોય તો એની ઉપાય છે કે મનુષ્ય જન્મ મળ્યા પછી હવે હું એકેય પાપ એવું રહેવા નહીં દઉં કે જેથી કરીને મારે કદાચ ભવ કરવા પડે તો પણ હું દુર્ગતિમાં જાઉં એવું તો, મોક્ષ થવો હોય તો થાય, ન થવો હોય તો ન થાય. જેટલા કર્મ સત્તામાં છે બધાય નિર્જરામાં લેવાના છે, ન થાય નિર્જરા. પુરુષાર્થ ઓછો પડે, કાળ પ્રતિકૂળ થાય, બધું બને, સંઘર્ષ નબળું છે, એ બધું બની શકે. પણ હવે નવું દુર્ગતિનો બંધ પડે તો એ હાથમાં નહીં કે વાત, તો એ વાત તો હાથમાં છે. એક એક વસ્તુ નાની નાની જો સમજાઈ જાય કે જે જે કારણ બંધના, તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ. પ્રતિક્રમણ છે એ બંધના કારણની છેદક દશા છે, અને આપણે એ નથી કરવું, એમાં આપણને રસ નથી. અને કર્મને ચર્ચામાં રસ છે, કર્મથી છૂટવામાં રસ નથી. એટલે આપણો પરમાર્થની આખી સાધના છે એ દાંભિક છે, કેવા પૂરતી છે, ખરેખર નથી. જો સમજીએ કે વિતરાગનો માર્ગ છે એના બધા પાસા, આ કર્મતંત્ર જેટલું જૈન દર્શનની અંદર સૂક્ષ્મતાથી જણાવાયું છે એટલું અન્યત્ર ક્યાંય કહેવાયું નથી, એટલું વૈજ્ઞાનિક રીતે. અને એનો વૈજ્ઞાનિક બાંધવાનો ક્રમે કીધો કે ક્રિયાથી નહીં, ભાવથી બંધાય છે, આત્માના પરિણામથી બંધાય છે, આત્માના અધ્યવસાયથી બંધાય છે. અને છૂટવાનું પણ કીધું કે જોઈ તું લક્ષ્મણ લે અને ફરીથી સામો એનો પ્રતિભાવ જોરદાર ભાવ કર, ભક્તિનો કર, પ્રાયશ્ચિતનો કર, આલોચનાનો કર, કાયોત્સર્ગનો કર, તો જરૂર એમાંથી નીકળી જવાય. કોઈ પણ પરિણામ બંધાય, એ માનો કે બંધાઈ ગયું જે હોય સંયોગોને કારણે, પણ એમાંથી હળવા થવાનો માર્ગ ખરો કે નહીં? તો જીવે કરવું શું જોઈએ? મારે ધર્મ કરવો છે. શું ધર્મ કરવો? તારે કર્મમાંથી છૂટવાની એકેય ક્રિયા કરવી નથી, અને ધર્મ કરવો છે. સમજણથી જો વાત લેવામાં આવે તો ધર્મ જેવી સરળ કોઈ ચીજ નથી, કેમ કે હાથમાં એટલું સાધન આપ્યું છે કે હવે તું જ્યારથી ધારે ત્યારથી બંધ ન કર, એ તારા હાથની વાત છે. થઈ ગયા એની વાત જ નથી હો, અનંતકાળથી અનંત કર્મો બાંધ્યા છે, ભલે બાંધ્યા, પણ કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય તેમ વિભાવ અનાદિનો. સાહેબ આ અનંત વર્ષના કર્મો જાય કેવી રીતે? તો કાંઈ નહીં, એવી ચાવી એ છે અમારી પાસે, એ પણ આપી છે, એ પણ યુક્તિ આપી છે, લક્ષ્ય એમાં આપવાનું. આગળ અહીંયા વાત તપાસ કરવી બે વખત અને પછી આવશ્યક ક્રિયા કરવી, અહીંયા ન અવાય તો ઘરે બેસીને કરવી, પણ એક કલાક કરવી, ટીવી સામે નહીં, આપણા અંતઃકરણ સામે, ભગવાનની સાક્ષીએ બેસવું કે આજના દિવસના જેટલા કંઈ મારા પાપ થયા હશે. પાપ બે જ પ્રકારે થાય છે, એક જીવ પ્રત્યે અને બીજા પોતાના ભાવ પ્રત્યે. જીવ પ્રત્યેમાં જીવ રાશિ ખામણા કે કોઈ પણ પ્રકારના કોઈ પણ રાશિના જીવ હોય એનાથી મારી કોઈ વિરાધના, સતામણી, કિલામણા, આરાધના, વિરાધના થઈ હોય એની હું માફી માંગુ. એક, અને આ 18 પ્રકારે પાપ થાય, 19મો કોઈ પ્રકાર છે નહીં, તો મારાથી જે કંઈ થયા હોય, 5 પાપ છે જે, પેલું હિંસા અને જૂઠ ને એ વાત, અને ત્યાર પછી કષાયોથી કે ક્રોધમાન માયાથી થયા હોય, પછી પરપરિવાર ચાડી ચુગલી એનાથી કંઈ થયા હોય, કે મિથ્યા શ્રદ્ધાથી થયા હોય, આ સિવાય પાપ બંધાવવાનું કોઈ કારણ. ભાવના આ બરાબર સાયન્ટિફિકલી આમાં 18 ભાવમાં બધા ભાવ આવી જાય છે, આ ભાવથી મારાથી કાંઈ ચૂક થઈ હોય, પાપ સેવાઈ ગયું હોય, સેવરાયું હોય, જાણતા થયું અજાણતા થયું હોય, પણ હું તો એની આલોચના કરું, એની માફી માગું છું. હવે હું દલીલ નથી કરતો કે મારો આશય આમ હતો ને મારે કેવું તો આમને મારે નહોતું કરવું ને એણે આમ કર્યું એટલે આમ થઈ ગયું ને, એ બધું ડાપણ કોનું છે? વ્યવહારીઓનું. સાધકનું આ કામ નથી. સાધકનું કામ આલોચના. ભૂલ થઈ હશે તો એ મારા દોષે થઈ છે, તારા દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. તો સાધકની અંદર પહેલાં કોઈ આમ કહેતો હતો ને કોઈના કારણે આમ થયું છે એ વાત રહેતી નથી. વાત પૂરી થઈ ગઈ. એ સંસારની બધી વાત છે, ગણિત તો સંસારમાં કર્યા કરજે, કે નહીંતર હું આમ ન કરત, નહીં હું સાધક છું. સરસ રીતે એક વાત જો બેસી જાય તો ધર્મ તો રોજે રોજ આપણે આપણી ક્રિયામાં આવી જાય, અને પછી તો એટલી બધી જાગૃતિ આવી જાય. બે વાર જેને તપાસ કરતા આવડી ગયું હોય ને એ આખો દી તપાસ કરતો કરતો જ રહીએ કે જે કંઈ ક્રિયા કરવી છે એમાં હું પાપ તો નથી બાંધતો ને, શું કામ બાંધવા જો. બે વારનો અભ્યાસથી પ્રતિપળ અભ્યાસ તૈયાર થઈ જાય છે. આ આ ધર્મનો અભ્યાસ છે. આગળ.
ભૂમિ ઉપર શું એક વખત ભોજન કરવું, સ્નાનાદિ સુશ્રુષા ન કરવી, આ સર્વ આચારો પાળવા, પ્રમાદનો ત્યાગ કરવો, દર ક્ષણે આત્મભાન ન ભૂલાય તેની સાવચેતી રાખવી, આત્મભાન ભૂલાય તો જાગૃતિ વધારતા રહેવું, આત્મજાગૃતિ વધે તેવો અભ્યાસ વધારવો, તેવા નિમિત્તો સેવવા, જ્ઞાન વધારવું, ભણેલું યાદ કરવારૂપ સ્વાધ્યાય કરવો, જળ ચેતનની ભિન્નતા કરવા નવીન જ્ઞાનનો અભ્યાસ કરવો, બધા પ્રતિબંધો તોડીને ઉગ્ર વિહારે વિચરવું, છતી શરીરની શક્તિ એક સ્થળે વધારે ન રહેવું, 8 માસ વિહાર કરવો, ચોમાસાના 4 મહિના એક સ્થળે રહેવું, શક્તિ અનુસાર તપ કરવો, વિકાર ઉત્પન્ન કરનાર દૂધ ઘી આદિનો ત્યાગ કરવો, જ્ઞાન દર્શન ચારિત્રમાં વૃદ્ધિ કરતા રહેવું, સત્ય સમજ્યા પછી જ બીજાને ઉપદેશ આપવો, સ્યાદવાદ માર્ગ બરોબર ન સમજાય ત્યાં સુધી મૌન રહીને અભ્યાસમાં વધારો કરવો, સત્ય સમજ્યા વિના ઉલટા લોકોને ઉન્માર્ગે ચડાવી દેવાથી સંસારની વૃદ્ધિ થાય છે, બને તો લોકોને સારે માર્ગે ચડાવવા, છતાં તેવું જ્ઞાન ન હોય તો મૌન રહેવું તે સારું છે, પણ લોકોને ઉન્માર્ગે ચડાવવા તો ઠીક નથી.
કહો, કોઈ પ્રશ્ન છે? આમાં તો એક એક આચારના ક્રમ આપ્યા છે. એક એક વસ્તુમાં તું કેવી રીતે જાગૃત રહીને કામ કર, કોઈ પ્રશ્ન એની અંદર ન હોય તો આપણે આગળ વધીએ. સત્ય સમજ્યા પછી જ બીજાને ઉપદેશ આપો, અને સ્યાદવાદ સમજાય નહીં એટલે કે કઈ વસ્તુ અપેક્ષાએ કીધી છે એ ન સમજાય ત્યાં સુધી મૌન રહો, આગ્રહપૂર્વક ડફાડફ ન કરો, આશંકા કરવી આગ્રહ ન કરવો, આશંકા કરવી કે આ વાત સમજાતી, પણ આગ્રહ ન કરવો, આમ જ છે, આમ જ હતું, આમાં અમે વાંચ્યું, તે વાંચ્યું હતું પણ એની અપેક્ષા તો પકડી નહીં, એ તમે કીધું કે અહીંયા આ લખ્યું છે, વાત સાચી છે, એ તો સ્મરણ શક્તિ છે આપણી, પછી અપેક્ષા શું? એ કયા સંદર્ભમાં કહ્યું હતું, કયા આશયથી કહ્યું હતું, કયા હેતુથી વાત હતી, કોના સંદર્ભમાં વાત હતી, કયા વિષય સંબંધી વાત હતી, એ કાંઈ ખબર ન હોય, આડોઅડો વિચાર ન કર્યો અને શબ્દ પકડી લીધો. આગ્રહ નહીં, આશંકા કરવી કે આ કેમ થાય, આ કેમ થયું હશે, આવું આમ થયું હોય તો અહીંયા આમ કેમ થયું. તો અહીંયા સરસ વાત મૂકી છે, અને ન થાય જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી લોકોને ઉન્માર્ગે તો ચડાવવા નહીં છે, સન્માર્ગે ચડાવી શકાય તો બરોબર છે, પણ પાટે બેઠા પછી અવડે રસ્તે ગાડી ચડાવી દેવી, જાય સંસારમાં ધકેલ પંચાડ, જેનું જે થવું હોય ભાઈ મૌન રહ્યો. જરૂર નથી તમારે ઉન્માર્ગે લોકોને ચડાવવાની. કૃપાળુ દેવે વાત મૂકી છે સરસ. 176મો પત્ર છે, 252માં પાના ઉપર. જીવને સંસાર પરિભ્રમણના જે જે કારણો છે તેમાં મુખ્ય પોતે જે જ્ઞાન માટે શંકિત છીએ તે જ્ઞાનનો ઉપદેશ કરવો. અરે લોલમ લોલ ઠોકા ઠોક. પરિભ્રમણના કારણમાં મુખ્ય કારણ પોતે જે જ્ઞાન માટે શંકિત છે તે જ્ઞાનનો ઉપદેશ કરવો. બીજું, પ્રગટમાં તે માર્ગની રક્ષા કરવી. આ બીજું, પોતાનો ખોટો માર્ગ હોય તોય એની રક્ષા કરવી, ગમે એવી દલીલો આપવી, ગમે એવી યુક્તિઓ આપવી, રક્ષા કરવી. સમજે છે કે પોતાનો માર્ગ ખોટો છે, એક વસ્તુ પકડાઈ ગઈ કે આ વાત સાચી છે, જેમ કે પ્રતિમા સિદ્ધિ. હવે આપણે માનીએ કે ન માનીએ, આપણું ખોટું છે, એનો બચાવ ન કરાય, એના જેવું તો કોઈ પાપ બીજું નથી. નહીં, અમે રહી ગયા, અમને એવું ઉદય આવ્યો કે અમારાથી એ માર્ગ છૂટાઈ ગયો. હવે જો સત્ય સમજાયું છે તો કોના બાપની હાડીબાર કરવી છે, સત્ય પકડી લેવાનું. પ્રગટમાં તે માર્ગની રક્ષા કરવી, ખોટું છે તોય ના ના આપણું છે, ઝંડો ઊંચો જ રહેવો જોઈએ. હૃદયમાં તે માટે ચડ વિચળપણું છતાં શ્રદ્ધાળુને એ માર્ગ યથા યોગ્ય જ છે એમ ઉપદેશવું. પોતે માનતો હોય છે શંકામાં કે હારું આ ભૂલ છે, આપણામાં છે બરોબર નથી, અને છતાંય બીજાને એ જ માર્ગ યથા યોગ્ય છે એમ ઉપદેશવું, તે સર્વથી મોટું કારણ છે. સર્વથી મોટું કારણ સંસાર પરિભ્રમણનું કારણ કે પોતે લોકોને સત્ય માર્ગે ચડાવી શકે કે ન કરી શકે એવું જ્ઞાન ન હોય કે હોય તો મૌન રહે, પણ ઉન્માર્ગે ચડાવવાનો જે ધંધો છે અનંતાનું મંદિર કરાવે. કેટલી બધી સૂક્ષ્મ વાતો ઘણીવાર આચાર્ય આની અંદર બધી મૂકતા હોય છે કે ભાઈ આપણા વ્યવહારની અંદર આપણે જગતનું હિત થાય તો કરવું, પણ આપણી એક ક્ષમતા ન હોય તો આપણે એ બાબતની અંદર શાંત રહેવું. અને જે વાત આપણને પકડાઈ છે, સત્ય પકડાયું છે, તો અસત્યનો આગ્રહ મૂકી દેવો. આપણે કોઈના માટે જીવતા નથી, સંપ્રદાય માટે આપણે જન્મ્યા નથી, ગચ્છ માટે આપણે જન્મ નથી લીધો, કોઈનો ઝંડો ઊંચો રાખવાની આપણે કંઈ જવાબદારી લીધી નથી. આપણે તો ભગવાન મહાવીરનો, તીર્થંકરનો, શાશ્વત સત્પુરુષોનો જે માર્ગ છે એ માર્ગે ચાલવાનું આપણું કર્તવ્ય છે, આપણું ફરજ એ છે. અને એમાં ચાલી શકાય અને બીજાને ચલાવી શકાય તો કરવું, ન ચલાવી શકાય તો આપણે શાંત રહેવું. એમાં બચાવબાજી કરવી નહીં, બહાનાબાજી કરવી નહીં, તે માર્ગની પ્રગટ રક્ષા કરવી. ના ના આમ જ હોય નહીં, અમને નથી સમજાતું તો વાત પૂરી થઈ ગઈ. કેટલાય રહસ્યો એવા છે કે જે આપણને સમજાય નહીં, જેનું સમાધાન આપણી કક્ષાએ, કેમ કે જ્ઞાનનો ઉઘાડ નથી એટલે આપણી કક્ષાએ, આપણી શ્રેણીએ આપણને બધા પ્રશ્નોના સમાધાન ન મળે, બધા પ્રશ્નોના ઉકેલ પણ ન મળે. અને જો ન મળે તો તે સમયે જ્યાં સુધી આપણને એ વાત સ્યાદ વાતથી સત્ય પકડાયું નથી, સમજાયું નથી, ત્યાં સુધી આપણે શું કરવું? મૌન રહેવું. આ પણ ઉત્કૃષ્ટ માર્ગ છે. નહીં તો પેલો માર્ગ કયો છે? સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ છે. અનંત સંસારનો અનુબંધ કરાવે. મિથ્યાત્વ શ્રદ્ધાની દ્રઢ કરવાથી, મિથ્યાત્વ વાતની પુષ્ટિ કરવાથી, ઉન્માર્ગની શ્રદ્ધાને દ્રઢ કરાવવાથી લોકોમાં એ વાત આપણી ચકરાવો કોઈ દી પૂરો નહીં થાય. તો ઘણીવાર નાના નાના કારણ સારું થઈને આપણે સંસાર બાંધતા હશું. એટલું બધું જીવનમાં નિષ્પાપ જીવન છે, સદાચરણ છે, તપ છે, શુદ્ધ આચરણ છે, બધું સરસ છે, પણ આ અપલખણ એવું જોરદાર છે કે બધાનો ઉન્માર્ગે ચડાવે છે. પોતે ઘણો શુદ્ધ છે, ઘણો સારો છે, બહુ સારું છે, પણ વાત લોકોને ખોટી કરીને અવળે રસ્તે ચડાવે છે. એટલે વિતરાગે જે પ્રરૂપણા કરી છે, જ્ઞાનીઓએ જે માર્ગ શાશ્વત કહ્યો છે એ માર્ગની બદલે વિપરીત કરીને કોઈની શ્રદ્ધાને
કુશ્રદ્ધામાં ફેરવી દેવી. આના જેવું બીજું એકેય બંધનું કારણ મુખ્ય નથી. એમ આ સંસાર પરિભ્રમણના અનેક કારણો છે, એમાં મુખ્યમાં મુખ્ય કારણ હોય તો આ છે. હવે આવું આપણા જીવનમાં, સાધુઓના શ્રાવકના જીવનમાં ઓછું, પણ સાધુઓના જીવનમાં વધારેમાં વધારે. એટલે સાધુઓમાં મૂક્યું છે કે સાધુ જીવનની અંદર આ બહુ ઉસૂત્ર પ્રવૃત્તિનું પાપ ઘણું મોટું કહ્યું છે. કેમકે એને એ અવસર મળે છે જ્યાં ને ત્યાં બેસવું, ઉપદેશ દેવા, અથવા તો કંઈ બોલવું જ વગેરે, અને તે સમયે એણે કંઈ અભ્યાસ કર્યો ન હોય તો એ મોટામાં મોટું ભયસ્થાન અહીંયા બતાવ્યું છે આ આખામાં. કે બધું કરતા રહેવું, બાકી તો બધી સરસ સરસ મજાની વાત કરી છે, વિહારની વાત કરી છે. હવે આ વાત શું નહીં સમજતા હોય બધા, કે ભગવાનની આજ્ઞા છે કે સતત વિહારમાં. અરે નદી ઉતરીને પણ વિહાર કરવો, કાચા પાણીનો ભલે સંગ થાય તો પણ કરવો, પણ એક સ્થાને રહેવું નહીં, ક્ષેત્ર પ્રતિબંધ રાખવો નહીં, એનાથી દ્રવ્ય પ્રતિબંધ થાય એ પણ રાખવો. 8 માસ વિહાર કરવા, અને અહીંયા તો 8-8 વર્ષ સુધી ગામની બહાર નીકળવું નહીં. વિહાર કરે તો એક શેરીમાંથી બીજી શેરીમાં, તો એક અપાસરામાંથી બાજુના ઘરે, અને ઘરેથી પાછા પાછા ત્યાં ત્યાં બધું રાખવું જોઈ. કેટલી બધી આપણે તો માર્ગની વિપરીત પ્રવૃત્તિ કરીએ છીએ, અને આખો સંઘ સમુદાય આમાં ને આમાં આખા ચાલે છે. આ ધમાધમની અંદર વિતરાગનો માર્ગ ક્યાં છે? સાધનાનો, કર્મથી રહિત થવાનો માર્ગ ક્યાં છે? પ્રતિબંધ જ્યાં સુધી છે ત્યાં સુધી મુક્ત થવાતું નથી, એવી વાતો આપણે બોલીએ અને પ્રતિબંધમાંથી દૂર ન થઈએ. ક્ષેત્ર પ્રતિબંધ, સ્થાન પ્રતિબંધ, આ પ્રતિબંધ વિતરાગના માર્ગમાં નથી. તો નથી તો પછી નવા ઊભા કરવા હોય એને પણ આપણે રાખવા નહીં, તો નવા ઊભા કરવા, મકાનો લેવા, ફ્લેટ લેવા, લઈ દેવા, મદદ કરવી, તો શું છે? પછી એમ કેવું કે સેવ્યું હોય, સેવરાવ્યું, અનુમોદ્યું, તો કર્યું શું? પણ પાપનું જ અનુમોદન કરો છો, બીજું કરીએ છીએ શું? એમને કહી કે તમારે ન હોય તો સંસારમાં પાછા ફરાવો, પધારો પ્રભુ. પણ બાકી આ કામ વિતરાગ માર્ગથી વિપરીત ધર્મનું, એમાં અમે શું કામ જોડાય? અમે તો સાધુ થઈએ તો સારું, પણ નથી થવાતું, શ્રાવક છીએ, પણ એટલે અમારે આ કરવું? ન જોડાવાય. નાના નાના વિચાર કરવા પડે. જ્યાં ક્ષેત્ર પ્રતિબંધ છે એ વિતરાગ માર્ગની આરાધના નથી. સારું, આગળ. આ તો એક એક સાધુના જ છે, એટલે આપણે આગળ પૂરા કરી લઈએ.
ચારિત્રમાં મદદગાર ઉપકરણો, રહેવાના મુકામરૂપ સ્થાનરૂપ વસ્તી, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ સંઘ, નવકલ્પી વિહાર, દેહ ટકાવવા માટે આહાર, પાણી અને સામાન્ય મનુષ્યો, આ સર્વમાંથી જે કોઈ બંધનના કારણરૂપ પ્રતિબંધ હોય તે દૂર કરવો, તેમને જોઈતી જ્ઞાનાદિની મદદ આપવી, તેમનામાં સૂતી પડેલી આત્માની મહાન શક્તિ જાગૃત કરાવવી, તેમાં જરા પણ હરકત નથી પણ તેમના વિના ન ચાલે તે જોઈએ જ, તેમના સુખ દુઃખથી હર્ષ શોક થાય એ રૂપ પ્રતિબંધ જે બંધનકર્તા છે તેનો ત્યાગ કરવો, ખાવામાં, પીવામાં, બેસવામાં, ઉઠવામાં, રહેવામાં, જવામાં, આવવામાં, એ સર્વ સ્થાને આત્મ ઉપયોગ જાગૃત રાખવો, લક્ષ્ય ન ચૂકવું, સાધ્ય ન ભૂલવું, એની બરોબર સાવચેતી રાખવી, બીજા જીવોની હિંસા ન થાય તે તરફ પૂરતું ધ્યાન આપવું, પ્રમાદપૂર્વક જવું આવવું કરનાર સાધુને પણ સંસારની વૃદ્ધિ કરનાર હિંસા લાગે છે.
બે અત્યારે પહેલા પેરેગ્રાફમાં
જે મુક્ષુ જીવો હોય અથવા તો જેને જ્ઞાન મેળવવું હોય એવી વ્યક્તિ લાગે તો એમના જ્ઞાનની જાગૃતિ અર્થે જે સાચી વસ્તુ હોય એ એમ કે એમને જે પ્રતિબંધ થતો હોય એ દૂર કરવા માટે એમને જ્ઞાન ઉપયોગી વસ્તુનો માર્ગ બતાવવો.
બસ બંધનના કારણરૂપ જે પ્રતિબંધ હોય એ ત્યાગવો. આ જે છે જે રૂપ પ્રતિબંધ જે બંધન કરતા છે તેનો ત્યાગ કરવો, એ આખા પેરેગ્રાફમાં કે બધું કરવું પણ એમાંથી કંઈ બંધનરૂપ થતું હોય, પ્રતિબંધરૂપ થતું હોય તો તેનો ત્યાગ કરવો. એટલે એવીના ન જ ચાલે, આમ જ જોઈએ, એવો પ્રતિબંધ તો બિલકુલ ચાલે નહીં. અને બીજામાં
જે પ્રવૃત્તિ હોય એમ કે ખાવ પીવું આદિ જે કંઈ વાતો છે એમાં આત્મજાગૃતતા,
બરાબર, એમાં જાગૃતિ એટલે પ્રમાદપૂર્વક જો જવા આવવાનું થાય તો સાધુને પણ સંસાર વૃદ્ધિની હિંસા લાગે. એટલે પ્રમાદ ન કરવો, અપ્રમાદ જાગૃતિપૂર્વક કરવું, જે કંઈ છે ખાવું પીવું બેસવું ઉઠવું, દસ વૈકાલિકમાં કહ્યું યત્નાપૂર્વક જૈણાપૂર્વક જાગૃતિપૂર્વક એ કરવું. પણ પ્રમાદપૂર્વક જવું આવવું એવું કરનાર સાધુ હોય તો પણ એને સંસારની વૃદ્ધિ કરનાર હિંસા લાગે છે. એટલે પહેલામાં કહ્યું પ્રતિબંધ અને બીજામાં કહ્યું પ્રમાદ, એટલે પ્રતિબંધની નિવૃત્તિ અને પ્રમાદની નિવૃત્તિ. આગળ શ્રાવકો જે વિનંતી કરે છે, બોલાવે છે વગેરે, એટલે સામાન્ય એટલે જે બીજા કોઈ પણ પ્રકારના આવા નથી, એ કોઈ સાધુ સાધુમાં કે એવા નથી, પણ સેવા કરનારા વયાવચની ભાવનાથી બધી મદદ કરે, આહારમાં મદદ કરે, તમને આ પાણી લાવવામાં, વિહારમાં, એ બધા સામાન્ય મનુષ્યો છે, એનું કામ શું? તમારી સેવા કરવી, સાથે રહીએ. આગળ
જવારવાળા મનુષ્યને ઘી ખવડાવવાથી રોગની વૃદ્ધિ થવા સાથે તેના દુઃખમાં વધારો થાય છે, તે જ ઘી તાવ વિનાના મનુષ્યને પુષ્ટિ માટે સુખદાયી થાય છે, તેમજ યાતનાપૂર્વક ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરનારને આહાર વિહારાદિ ગુણકારી થાય છે, તે જ આહાર વિહારાદિ યત્ના વિના ઉપયોગ વિના પ્રમાદી જીવોને કર્મબંધરૂપ દોષ માટે થાય છે, પોતે જ્ઞાનમાન હોય ને પણ જો તે પરને પીડા કરતા હોય તો ખરેખર તેનું ચારિત્ર મલિન થાય છે. દીવો પ્રકાશવાળો હોય છે છતાં વધારે ગરમીવાળો એટલે તાપવાળો થવાથી મલિન કાજળ ઉત્પન્ન કરે છે, તેમ સાધુ જ્ઞાનના પ્રકાશવાળો હોવા છતાં બીજાને પીડા કરવાથી પાપરૂપ મળ ઉત્પન્ન કરીને પોતાનું ચારિત્ર મલિન કરે છે.
બસ બે પેરેગ્રાફ, પહેલા પેરેગ્રાફમાં શું વાત કરી?
એમ કે જે સુખાકારી રૂપ આહાર વિહાર હોય એમાં એક એના દાખલા રૂપ તાવવાળા મનુષ્ય હોય તો એને એમ કે ઘી ખવડાવે તો એને બળ ન આપે, પણ પુષ્ટ માણસ હોય અને જો એને એ આપવામાં આવે તો એની શક્તિમાં વધારો થાય. એવી રીતે જે આ એમ કે પ્રવૃત્તિ કરનારા હોય એને જો આ વસ્તુ આપવામાં આવે તો એને ઉપકારી થાય.
એટલે આ બધા જે આગળના પાનામાં કયા એ બધી ક્રિયાઓ કરી એ એના માટે પુષ્ટિ છે, એના સંયમની પુષ્ટિ થાય, પણ એ જો યત્ન વિના કરે તો
કર્મ બંધ,
તો એ પાપ વધે. જેટલી ક્રિયા જેટલી પ્રવૃત્તિ વધારે એટલું પાપ વધારે. એટલે મૂળ વાત શેની કરી? યત્નાની. શ્રાવક હોય કે સાધુ હોય, યત્ના જતના એ જાળવવી જોઈએ. યત્ના કોની? જીવોની, પછી પોતાના ભાવોની. યત્ના બે પ્રકારે, પરની અપેક્ષા એ જીવરાશિ, કોઈ પણ જીવની દુભવણી ન થાય, કિલામણા ન થાય, યત્ના. અને પોતાના ભાવોની, જે કંઈ કામ કરવું છે એમાં પોતાના ભાવોમાં વિભાવ ન થાય, કશાય ન થાય, ક્લેશ સંકલેશના પરિણામ ન થાય, એની જાગૃતિ રાખવી. એટલે કે છે કે આ બધું કરીએ અને યત્ન ન રાખે અને ઘણી ક્રિયા કરે છે, ઘણું ચારિત્ર ઉત્તમ છે, ઘણા વિહાર ઉગ્ર કરે છે, પણ ઠેકાણાના વિહાર કરતા હોય તો મોટરમાં તો વિહાર ઉગ્ર જ થાય ને, રોજના 400 કિલોમીટર થાય એમાં શું હતું? તો એ વિહાર શું છે? તો કે યત્ના વિનાના વિહાર, આજ્ઞાથી વિરુદ્ધના વિહાર, આ બધા વિહાર એ તો દોષ કર્મબંધરૂપ દોષ વધે છે, એમાં કંઈ ઘટતા નથી. તો તમે કહો કે બીજા તો ચાર દિવસે કે આઠ દિવસે કે આઠ મહિને આખા યાત્રા કરે છે, આ તો બે મહિનામાં આખો દેશ ફરી વળે છે, બીજાને ક્યાંથી લાભ મળશે? અરે ભાઈ, તું તારું કલ્યાણ કર, જે કરવાનું છે એ. અને આજે એક ફેશન થઈ ગઈ છે, સૌ સમજે છે કે પોતે તીર્થંકરનો અવતાર છે. તીર્થંકર હવે કોઈ થવાના નથી, થઈ ગયા, જેને થવું તો એ થઈ ગયા આ કાળની અંદર. તો હવે તારે તીર્થંકરની પદવીમાં પોતાની જાતને મૂકવાની કાંઈ જરૂર નથી, અને આપણે પણ બીજાને આવી ઠરાવવાની કાંઈ જરૂર નથી. એ તો જે કાંઈ કરે છે જગતના કલ્યાણ માટે કરે છે. અને પાપ કરે છે પહેલાં જગતનું કલ્યાણ, પછી એની હેસિયત શું છે જગતનું કલ્યાણ કરવાની? જેનામાં સ્વયંમાં ચારિત્રની ઉગ્રતા નથી, એનાથી બીજાનું કલ્યાણ કોઈ દી થઈ શકે જ નહીં. આ મગજમાંથી આપણે કાઢી નાખવું જોઈએ. કોણ કરી શકે કલ્યાણ કરવાનો અધિકારી? કોણ? જે સર્વ પાપથી નિવૃત્ત થયો છે, જેની ચિત્ત શુદ્ધિ છે, આ જ પુરુષના આશ્રયે જગતના જીવો કલ્યાણનો માર્ગ પામે. જો આ રીતે થતું હોય તો ઇનોનો પ્રેસિડેન્ટથી જગતનું કલ્યાણ વધારે થાય આપણા સાધુ કરતા, રાષ્ટ્રપતિથી વધારે થાય, કોઈ દી દેશમાં પગ રહેતો જ નથી. નો થાય. બીજાના નામે આ પ્રકારના આરંભ સમારંભ બધા, એને એક કહીને વિતરાગ માર્ગની અંદર કોઈ હિસાબે કોઈ જ્ઞાનથી કોઈ તર્કથી સમર્થન નથી. બીજાને આમ થાય, બીજાને તેમ થાય, બીજાને થાય ન થાય એ વાત છોડી દો. તમારે જે કંઈ કરવાનું છે, એટલે તીર્થંકરને જે વાત છે એ પણ એમણે પોતે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કૃપાળુ દેવે પત્ર લખ્યો છે કે મહાવીરને ત્રણ જન્મથી ત્રણ જ્ઞાન હતા અને ચોથું સંયમ લેતા પ્રગટ્યું. ત્યાર પછી પણ 12.5 વર્ષ સાધના કરી કે હજુ વધતા બળની જરૂરત છે. પૂર્ણ જ્ઞાન, નિરાવરણ જ્ઞાન ન થાય ત્યાં સુધી જગતના ઉદ્ધાર કરવાની વાતને શાંતિ રાખવી, સમાવી દેવી. અને એ જ વાતનો ક્રમ શ્રીમદ રાજચંદ્રજીએ એના જીવનમાં જાળવ્યો કે જ્ઞાનની પૂર્ણ પ્રાપ્તિ થઈ તો પણ જ્યાં સુધી કર્મનો ઉદય છે, સર્વસંગ પરિત્યાગ નથી, ત્યાં સુધી માર્ગ પ્રકાશી શકાય એમ નથી. આ એને જગતની કરુણા એને ઓછી છે, આપણને જ વધારે છે? તો એ વાતને પણ સમજી લેવી જોઈએ. બીજાના નામે આ કોઈ પણ પ્રકારનો આવો નબળો વ્યવહાર જૈન દર્શનમાં માન્ય નથી. આ બૌદ્ધિક દ્રષ્ટિએ બધું હાલે, ચર્ચા વિચારણા કરતા હોય ને, કેટલા બધાને લાભ થાય, જીવોને શું લાભ થાય છે એની ગણતરી કરનાર તું કોણ? તને શું ખબર પડે શું લાભ થાય છે? જગતની અંદર 100 જણા આવતા હોય, 99 જીવો પોતાનો મતલબ પાસ કરવા આવતા હોય, એકાદો કોક એવો હોય શુદ્ધ નિષ્ઠાથી કદાચ આત્મકલ્યાણની ભાવનાથી, તો એને તો ગમે ત્યાં મળી રહેશે. બાકીના બધાને પોતાનો મતલબ સિદ્ધ થાય એ જોઈએ. નાનો મોટો સંસારનો મતલબ, કોઈને નામનો, કોઈને કામનો, કોઈને કોઈ જુદી જુદી વાસનાઓ, જુદી જુદી તૃષ્ણાઓ, ધન સંબંધી, પદ સંબંધી, પદવી સંબંધી, નામ સંબંધી, યશ સંબંધી, કીર્તિ સંબંધી, સત્કાર સંબંધી, પૂજાવા સંબંધી, મોટાઈ સંબંધી. અરે ધર્મમાં મોટાઈ મેળવવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચે છે, તો કયો મોટો ત્યાગ અને દાનેશ્વરી થઈ ગયો? મોટાઈ ખરી, માત્ર મોટાઈ. નામ આપો તો તમે કયો તો 5 લાખ આપણા તરફથી, બાકીની બાબતમાં સત્કાર્યની અંદર ક્યાંય એને દેવો હોય તો એનો હાથ ક્યાંય જરા લંબાઈ નહીં. તો આપણને ક્યાં ખ્યાલ છે કે લોકો સેના માટે આવે છે? બહુધા પ્રાય લોકો પોતાના હેતુને સિદ્ધ કરવા માટે આવતા હોય, બિલકુલ આત્મકલ્યાણનો શુદ્ધ હેતુ લઈને ધર્મ સાધનામાં આરાધનામાં જોડાનારા લોકો તો બહુ જ ભલે જ હોય છે. માટે કોઈ એવું મગજમાં રાખવું નહીં કે મારા થકી કેટલા લોકોનું કલ્યાણ થાય છે અને કેટલાને હું પમાડી દઉં છું. અને એ માનીને એના બધા અનાચારને મદદ કરવી, એના બધા દુરાચારને પોષણ કરવું, અને એના બધા જે કાંઈ અપલખણો હોય એનો બચાવ કરવો, કે એ બધું બરાબર છે પણ આમ કેટલાને લાભ થાય છે? બોલશો નહીં એક શબ્દ, પાપને સમર્થન નહીં આપશો. બધાને લાભ થાય છે, કોઈને લાભ થઈ શકે નહીં. દુરાચારીથી ધર્મ ચાલે આ વાત વિતરાગ માર્ગમાં છે નહીં. તમે ક્યાંથી લાવ્યા? સમજવું જોઈએ. પણ આપણને નથી. આ બધા બહુ સરસ મજાના વાક્યો છે. એ કે જા ઘીનું કીધું કે ઘી સારું છે પણ નબળો હોય તો એને ન. એમ ચારિત્રમાં નબળો છે, જ્ઞાન માર્ગમાં નબળો છે, સંયમમાં નબળો છે, તો એ માણસ આવી પ્રવૃત્તિ કરશે, એ પ્રવૃત્તિ પણ આખરે તો નુકસાનકારક જ થવાની છે, કોઈ કાળે ફાયદો થશે. એ કર્મના બંધના દોષ વધાર્યા સિવાય એનું બીજું કોઈ પરિણામ ન આવે. કસાઈનું પરિણામ ક્યારેય શાંતિ આવી શકે ખરું? અને કોઈ ધર્મક્રિયા કરતાં કરતાં કસાઈમાં જોઈએ આખો દી, મારા સાહેબ ગરમ બહુ છે પણ બહુ કામ કરાવે છે, ઘણું આમ કરે છે, ગમે તે હોય કસાઈનું પરિણામ શું થાય એ પહેલાં કે બંધ થાય કે મુક્તિ થાય? બંધ જ થાય, સીધી સાદી વાત છે. તો પહેલાં એણે સમતાની સાધના કરવાની છે. બીજાનું કલ્યાણ તો થવું કે થશે, પણ એનું અકલ્યાણ તો થઈ ગયું, બહુ વિચારવું જોઈએ આગળ. અને બીજામાં કીધું કે દીવો બહુ મજાનો છે, સરસ દાખલો આપ્યો છે કે દીવો પણ પ્રકાશ આપે ત્યાં સુધી સારો, પણ હળગે તો એક તો તાપ પણ આપે અને આખું બધું કાળું કરે. ફાનસનો ફોટો રાખ્યો હોય ને એ દીવાના તાપને આપણે હલે નહીં એટલે સ્થિર રાખવા, એ ફોટો કાળો મસ કાજળ ફેરાવે, વાટ બળી જાય, અને પિત્તળનો દીવો કે ચાંદીની હોય દીવી કાળી ભટ્ટ થઈ જાય. એ પ્રકાશ આપે ત્યાં સુધી જ દીવો સુંદર છે, એ હળગે ત્યારે. એમ આંકીએ છે કે જો એ સાધુ જ્ઞાનના પ્રકાશમાં હોય તો બરાબર છે, પણ કસાઈ રૂપી જો ભડકો થાય તો એટલું નાના નાના ઉદાહરણ. એટલે કે છે કે જો બીજાને પીડારૂપ પાપ જો કરે તો પોતાના ચારિત્રને મલિન કર્યા સિવાય રહેતો નથી. એ વાત બધા સાધુના આચાર ધર્મની વાત થઈ. આપણે હવે આગળ વધીએ.
ભવાભિનંદી, સંસારથી વિરક્ત થયેલા જીવો માટે જ ચારિત્ર છે, પણ જેઓ આ માયિક વિષયોમાં તથા સંસારમાં આનંદ માનનારા છે, વિશ્વમાં જ સુખ છે એમ માનનારા છે અને તેમને ઈચ્છનારા છે, તે જીવોને ભવાભિનંદી કહેવામાં આવે છે. તેઓએ કદાચ સાધુઓનો વેશ લીધો હોય છતાં તેઓમાં ચારિત્ર પણ ચારિત્ર ગુણ આવી શકતો નથી. તેઓનું ચારિત્ર કે ધર્માચરણ બહારથી દેખાય એટલું જ હોય છે, પણ તેની અંદરની લાગણીઓ કેવળ લોકોને ખુશી કરવાની હોય અને વ્યવસ્થા વ્યવહારમાં જ સુખી થવા માટેની હોય છે. અજ્ઞાન દશા, લોભ પ્રેરણતા, ભીરુતા, ઈર્ષાળુતા અને શક્તા ઇત્યાદિ ભવાનંદી જીવોમાં સ્વાભાવિક લક્ષણો મળી આવે છે. તેઓએ આરંભેલા સત્ય કાર્યો નિષ્ફળ નીવડે છે. આ દોષોને લીધે તેઓ આગળ વધી શકતા નથી. ખરું નિશાન બાંધ્યા વિના આત્મદ્રષ્ટિ જાગૃત થયા સિવાય જે જીવો અંતરમાં અનેક પ્રકારની વાસનાઓ ભરી મલિનતા રાખીને લોકોને આરાધવા, અનુકૂળ કરવા કે પોતાને ઉપયોગી થાય એટલા માટે ધાર્મિક ક્રિયાઓ કરે છે, તેનું નામ જ લોકપંક્તિ છે. લોકપંક્તિનું ફળ લૌકિક જ હોય છે.
બસ
હવે એમાં ભવાનંદી માટે સમજાયું છે અને આ વિરુદ્ધના ગુણો બતાવ્યા છે કે માયિક સુખ કરવા માટે જ બતાવતા હોય અને પોતાનું માન દેખાય અને પોતાને સંસારમાં સારું દેખાય એવું જ કરતા હોય તો તે ભવાનંદી.
આમાં ભવાભિનંદી એક વાત આવી, ચારિત્ર અને ભવાભિનંદી, કાં જીવો ચારિત્રવાન છે અને નહીં તો જીવો ભવાભિનંદી છે. આગળ જે પાના આવ્યા અત્યાર સુધીના એ બધો અધિકાર કયો ચાલે છે આપણો?
ચારિત્ર
યાદ છે ને, આ પ્રકરણ ચાલે છે ચારિત્ર અધિકાર. તો ચારિત્ર અધિકાર હવે કહે છે કે આ ચારિત્ર અધિકારમાં ઉપરની જે વાતો થઈ, જે બધી ક્રિયાઓ કીધી, વિધિ કીધી, ઉપકરણ કીધા, કાર્ય કીધા, એ બધા ચારિત્રના છે. એ ચારિત્ર કોના માટે છે? સંસારથી એટલે વૈરાગ્ય ઉત્પન્ન થાય. સંસારથી જે વિરક્ત છે, ચારિત્ર કોણ પાડી શકે? જેને સંસાર પ્રત્યે રાગ હોય એને ચારિત્ર ન આવી શકે. તો પહેલી ભૂમિકા મુમુક્ષુ કોણ? આ વિરક્તિ જગતની, જગતની મોહાશક્તિથી મૂંઝાય. સર્વપ્રથમ તને મૂંઝવણ છે સંસારથી કે ઠીક છે મજા આવે છે, બેસી ગયું છે, ફાવી ગયું છે, ગોઠવાઈ ગયું છે, તો કે તારી મુમુક્ષુતા કાચી રહેશે. તારી મૂંઝવણ જ્યાં સુધી કે હું આનાથી છૂટું, ભલે બહુ સારું છે તો આમાંથી હું છૂટું, ક્યારે નીકળી જાઉં, આ બધું બહુ સરસ છે, છતાંય આ મારો સ્વાભાવિક માર્ગ, આ મારું સ્વાભાવિક જીવન. જીવન તો મુક્તિનું છે અને આ બંધનનું છે. આ બંધન સોનાની બેડી છે તો એ બેડી તો છે, રત્ન જડિત પિંજરું છે, પિંજરું તો રત્ન જડિત હોય, પિંજરો રે માતા તે સુડો જાણે બંધ, સંસારના કામ ભોગ રે માતા જ્ઞાનીને મન પંધ. મૃગા પુત્ર પોતાની માને કહે છે, માં કહે છે કે કેટલા તને અનુકૂળ નોકર ચાકર, તારે જે ધર્મક્રિયા કરવી હોય કરજે, ટાઈમો ટાઈમ બધું થઈ જશે, તું જે માગીશ એ બધું તૈયાર છે. એને આ જવાબ દે છે માં કે આ પોપટ હોય એને પાંજરામાં રાખ્યો, એનું પાંજરું તમે રત્નથી મઢાવ્યું હોય, રત્ન જડિત હોય પિંજરું રે માં તે સુડો જાણે બંધ. પોપટ તો એને બંધન જાણે છે, એ તો સમજે છે કે ક્યારે ખુલે અને હું ક્યારે એમાંથી નીકળી. સંસારના કામ ભોગ રે માતા જ્ઞાનીને મન ફંધ. હે માં તું મને ગમે એટલું કે પણ આ બધી અનુકૂળતા, બધું સુખ, તને શું વાંધો છે, બધી દોમદોમ સાહેબી, પણ બંધરૂ સ્વરૂપ છે. ચારિત્ર વૈરાગ્ય વિરક્તિ સંસાર ઉપર આવ્યા વિના ચારિત્ર જીવનમાં પ્રગટ થતું નથી. એટલે ક્રિયાથી ચારિત્ર પ્રગટ થતું નથી. અંદરનું જે વૈરાગ્ય છે એનાથી ચારિત્ર પ્રગટ થાય છે. ક્રિયાથી તો તમે વસ્તુ છોડી દીધી, તમારી પાસે એની 10 આઈટમ છે એમાંથી એક છોડી દીધી, વૈરાગ્ય નથી, એક છોડી છે અને 4 લેવાનું શક્તિ છે એટલે કે લઈ લેશો, કાંઈ વાંધો નહીં, આપણે દઈ દો ને એને જોતું હોય. તું ત્યાગી નથી, કેમ કે તમે વિરક્તિ નથી એ પદાર્થ ઉપર, મોહ છે, આસક્તિ છે. એટલે એક ગયા પછી બાપાને કહે કે મારું ઓલું તમે ઓલાને આપ્યું હતું ને આપણા મહેમાન આવ્યા એના છોકરાને, હવે મને લઈ દો, હવે લઈ દો, કયું બીજું 2 લઈ દો. વિરક્તિ સંસાર ઉપરની વિરક્તિ ચારિત્રનો પાયો, ચારિત્રનો આધાર, એમ મુમુક્ષુતાનો આધાર, સાધકનો આધાર. વિરક્તિ એ સાધનાનો આધાર છે. સંસારની મોહાશક્તિથી મૂંઝવણ, બાકી તો જેને સંસારમાં બીજો જે ચારિત્રવાન નથી, સાધક નથી, એ કેવો છે? ભવાભિનંદી. એના લક્ષણ કેવા? કે એને સંસારના માયિક વિષયોમાં આનંદ છે, વિશ્વમાં સુખ છે, એને જ ઈચ્છે છે, વિશ્વના પદાર્થને જ ઈચ્છે છે. આ બધા જીવો કેવા કહેવાય? ભવાભિનંદી. ભવાભિનંદી એટલે ભવ થાય એમાં જેને આનંદ છે. કારણ કે જેને જોતું હોય તો એમ થાય કે આ ભવે તો ભલે ન મળ્યું, હવે અત્યારે તો બહુ પાપ કર્યા, આ જન્મમાં તો કંઈ પામ્યા નહીં, હવે આવતે ભવે હે ભગવાન આ બધું. એટલે સેનો એને એ કેવો થયો જીવ? ભવાભિનંદી થયો. એને આ સુખ ઈચ્છનારા છે, વિશ્વમાં સુખ છે, પદાર્થમાં આનંદ છે, એને વિરક્તિ નથી. વિરક્તિવાળો શું કહે? કે ભગવાન આ દીધું આટલું, હવે તું આવતે વખતે. રાજાને પરમાત્મા પ્રસન્ન થયા અને પૂછ્યું કે બોલ રાજન તારે શું જોઈએ છે, શું માંગ્યું? પંચ વિષયના ઇન્દ્રિયોને પોષનારું આ રાજ, એનું મને સ્વપ્ને પણ ઈચ્છા ન થાય. જો આપવું હોય તો આ આપ, કે રાજ પણ મને ક્યારે હવે મળે નહીં. મારા ઇન્દ્રિયોના વિષયને પોષનાર છે આ બધા પદાર્થો, વિરક્તિ નહીં આસક્તિને પોષનાર છે, મોહને પોષનાર,
તો મોહને પોષનાર ગમે તેવી ચીજ હોય તો એ સાચો મુક્તિનો અભિલાષો જીવ એની અભિલાષા ન કરે. આ એને અહીંયા ભવાભિનંદી કીધો છે. અને એ ભવાભિનંદ સાધુ હોય તો પણ ભવાભિનંદી હોઈ શકે છે. અને એમાં એને લખ્યું છે કે એને બહારથી બધું ધર્માચરણ છે, અંદરથી તો લોકોને ખુશ કરવાનો જ વ્યવહાર છે એનો. આખો વ્યવહાર કેવો છે? એના બધા કાર્યક્રમો, એનું બધું પ્લાનિંગ, બધા જુદા જુદા આપણે તો કેટલા કાર્યક્રમો આપે છે, પણ બધા કાર્યક્રમનો હેતુ શું? જે વર્ગને બોલાવવો છે એ વર્ગને ખુશ કરવો છે. બધા એના ગુણગાન ગાય, બધા એની તાલી ઉપાડે, બધા એની વાહવા કરે, બધા એનો સત્કાર કરે, બધા એનો જય જયકાર કરે. અને બધા કહે કે જગતમાં હોય તો એ કેવળ આ જ છે, આ સિવાય કોઈ નથી, કોઈનું નથી. આવું જ રત્નાકર સૂરી આચાર્યજીએ આ વાતને મૂકી, વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું, ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન લોકને કરવા કર્યા. હું વિદ્યા ભણ્યો છું પણ વાદ વિવાદ કરવા માટે અને જગતના લોકોને ઠગવા માટે, મનોરંજન કરવા માટે આ બધું છે. કેટલી કથની કહેવું મારે તમને, હું સાધુ છું પણ ભવાભિનંદી છું. કોઈથી રંજિત થવામાં અને કોઈને રંજિત કરવામાં આ આખો સંસાર આ ગયો સમય તો આમ ને આમ જીવન પસાર થઈ, કા કોઈ કોઈને રાજી કરવા અને કા કોઈથી રાજી થવું. જો વધારે ચાલાક હોય તો કોઈને રાજી કરવાની ચાલાકી એનામાં ઘણી હોય, અને નબળો હોય તો એ પ્રયત્ન એવો કરે કે હું જેનાથી રાજી રહું એનો એ સહારો ગોતે, એનું પડખું ગોતે કે આપણે એની હારે જઈ મજા આવશે, આપણે અહીંયા જવું શું કામ જવું છે, મજા આવશે. તારે મજા કરવી છે ને ઓલાને મજા કરાવવી છે, મેળ જામી ગયો. કેવળ લોકોને ખુશી કરવાની અને વ્યવહારમાં સુખી થવાની. આ બધા પછી આગળ કહે છે કે આવા જુદા જુદા દોષ કીધા છે ભવાભિનંદી જીવના લક્ષણોમાં દોષ કીધા છે. એ બધામાં પણ હેતુ તો એક જ મૂક્યું છે કે લોકોને આરાધવા, અનુકૂળ કરવા કે પોતાને ઉપયોગી થાય એટલા માટે ધાર્મિક ક્રિયાઓ કરે, એનું નામ જ લોકપંક્તિ. લોકપંક્તિ એટલે લોકોમાં પહેલી પંક્તિમાં રહેવું, વાહ વાહ કેવડાવવું, લોકસંજ્ઞા. લોકપંક્તિ, પંક્તિ એટલે હાર, લોકપંક્તિમાં એટલે મારું સ્થાન કેમાં હોય, પહેલી હરોળમાં હોવું જોઈએ. એટલે બીજામાં ક્યાંય બીજો નંબર આવે તેનાથી સહન થાય, જો આને આટલું થયું તો મારે તો એમ, એને ત્યાં આટલું થયું તો આપણે એથી બે આઈટમ વધારે કરો. આ લોકપંક્તિની સ્પર્ધા છે, પહેલી પહેલી લાઈનમાં જ રહેવું, ઓલવેઝ ફાસ્ટ. અને એનાથી સહન થઈ શકે નહીં, મત્સર ભાવ એટલો બધો હોય કે એમ ઓલાની શિબિર હતી એની અંદર 250 હતા, આ વખતે આપણે બરોબર મહેનત કરો, 300 થવા જ જોઈએ, દેખાડી દઈએ ને કે અમે તારાથી કમ શું કરવું છે. આત્મકલ્યાણ ક્યાં છે? ટાર્ગેટ આ જ, લોકોને આરાધવા, લોકોને અનુકૂળ કરવા, પોતાને ઉપયોગી કરવા, એનું નામ લોકપંક્તિ છે. અને લોકપંક્તિનું ફળ લૌકિક જ આવે. આમાં અલૌકિક ક્યાંથી થાય? અલૌકિક એટલે મુક્તિના ફળ અલૌકિક છે અને સંસારના ફળ લૌકિક છે. સંસારમાં વાહવા કેવા છે, સંસારમાં વાહવા કેવા છે, પણ એવા સંસારમાં વાહવા કેનારા તો કેટલાય આવીને ચાલ્યા ગયા. ચક્રવર્તી હતો એ જાય છે રત્નકુંડ પર્વત વસ્તામાં આવે છે, અને કે ઓહો આ રત્નકુંડ પર્વત છે. સારથીને પૂછે છે કે આ પર્વતમાં શું છે? તો કે સાહેબ અહીંયા જેટલા જેટલા ચક્રવર્તી થયા છે ને બધાના નામ અહીંયા લખાયા છે. કોતરાઈ ગયા બરાબર. તો કે ઊભો રાખ, આપણે પણ આપણું લખતા જઈએ. ભલે નીચે ઉતરે છે રાજા સારથી અને બધા સાધનો આપે છે, અલાણ કે તું લખ હવે પ્રધાનને કહે છે. પ્રધાન કેટલાય વખત સુધી જીવે છે પણ કાંઈ ભેગું થતું નથી.
થોડોક વખત પછી જરા ભૂસફૂસ કરીને કંઈક લખતો હતો કે તું શું કરસ કે સાહેબ આપનું નામ લખવા માટે આમાં ક્યાંય જગ્યા નથી, તો શું કરસ, હું બીજાનું ભૂસું છું જેથી તમારું નામ લખે. અને આને ક્લિક થઈ, દીવો થયો, કે એનો મતલબ એ થયો કે હું અહીંથી જઈશ અને બીજો નીકળશે. રેવા દે ભાઈ, આ ચક્રવર્તી પદ હું માનતો તો સર્વશ્રેષ્ઠ છે, આ ખોટું છે. અભિમાન ઉતરી ગયું. આપણે ક્યાંય ફરવા ગયા હોય તો ચોખ્ખે નામ લખી નાખે કે અમે અહીંયા આવ્યા હતા, આ આવ્યા હતા, તારીખ લખીને આ ભાઈ આવ્યા હતા, અને કંપની આવી હતી, રાજકોટની મંડળી હતી, અને બધાને ટંકોત્કીર્ણ વચ્ચે પોતાના નામ, કે ઈડરમાં શ્રીમદ રાજચંદ્ર ગયા હતા પણ શ્રીમદે તો કંઈ પોતાનું નામ લખ્યું નહોતું, પણ આ બધા મહાપુરુષો શ્રીમદથી ચડ્યા હતા એ બધાએ પોતાના નામ લખતા આવે છે. કોઈના રહેવાના, નામ માત્રનો નાશ છે, આ જ અવસ્થા સિદ્ધની છે. તો નામને ક્યાં રોવે છે, કયા સિદ્ધે પોતાનું નામ કાયમ કરવા પ્રયત્ન કર્યો, અનંતા થયા અને જગતની અંદર અનંતા લોકો એની આરાધના કરવાના છે, એને જ માનીને સુખી થવાના છે, મોક્ષે એને જ જવાના છે, એને મંત્ર આપ્યો, શું આપ્યો, નમો સિદ્ધાણમ, જે સિદ્ધ થયા છે એને. પણ તમે કોને નમસ્કાર કર્યા, કાનજીભાઈ માવજીભાઈ ઘણા સિદ્ધ થયા છે, કોને કર્યા, તો કે અમે તો જે થયા હોય તે આજે અને આજના અગાઉ ગમે તે, એટલું જ નહીં નમુથણમની અંદર કે નમો જીણાણમ જીય ભયાણમ, પછી જે અહીંયા સિદ્ધા, એટલે જે અરિયંતો સિદ્ધ થઈ ગયા છે, જે અહીંયા સિદ્ધા, જે ભવિષ્યંતિણા ગયે કાલે, અને જે ભવિષ્યમાં જીન થવાના છે, અને સંપૈય આ વર્તમાણા, અને જે વર્તમાનમાં પણ છે, આ સર્વ તિવિણ વંદાની. હું એમ બધાને મન વચન કાયાથી નમસ્કાર. સોનલબેન કેમ બોલતા નથી, આ બધા મૂંઝાઈ જવા પાછા નમુ ત્રણ મારે બધાને. નમો જીણાણમ, એ જીન તને નમસ્કાર છે, અરે કરે છે સામે, પ્રતિમા છે એની સામે બોલે છે નમો જીણાણમ, પણ છતાં કહે છે તને એકને, એટલે હું કાંઈ શાંતિનાથ સામે ઊભો છું એટલે શાંતિનાથને, અને પાર્શ્વનાથ સામે ઊભો છું એટલે પાર્શ્વનાથને નહીં. નમો જીણાણમ જીએ ભયાણમ, જેવો ભય મુક્ત થયા છે સંસારના ભયથી, હંમેશને માટે જેવો મુક્ત થઈ ગયા છે, જે અહીંયા સિદ્ધા, જે ભવિષ્યંતિણા ગયે કાલે, સંપૈયા વટમાણા, સવે તિવિ હેણ વંદામી, હું બધાને નમસ્કાર કરું છું, ભૂતકાળના, વર્તમાનના અને ભવિષ્યના. ક્યાં નામ આવ્યું, ક્યાં કોતરાવાનું, 14 પૂર્વના સારરૂપ મંત્ર આપ્યો, આવા સિદ્ધ પુરુષોએ મંત્ર આપ્યો, એણે પોતાના નામની પરવા કરી નહીં. અને અહીંયા જો પોતાનું પાટિયામાં નામ ન હોય તો પાછો જાય, કે મને બોલાવ્યો છે અને નામ તો લખ્યું નથી, અને નામ લખ્યું હોય ને એની અંદર વિશેષણ ન હોય તો એ આવી બન્યો. કેવી દશા, એટલે અહીંયા જ્ઞાની કહે છે કે લોકપંક્તિ, આ બધા સૂક્ષ્મ ભાવો છે, આ બધા જે વાત કરી છે એ તો સૂક્ષ્મ છે, આ ક્યાંય દેખાય નહીં, પણ જ્યારે જીવ વિચાર કરે ત્યારે મુમુક્ષુને એ પકડાયા વિના. મહાત્માને કોણ ઓળખે, પણ આ મહાત્માને તો કંઈ પોતાના નામની પરવા નથી, એ ભલે ન હોય, મુમુક્ષુ કે અમે જાણીએ છીએ કે આને લોકપંક્તિની ચાહના છે, કોણ પકડે, જેનું ચિત્ત શુદ્ધ છે એ જાણે, એની નિર્મળ આંખોથી એને દેખાય કે આની આંખની અંદર હજી વાસનાઓ ભરેલી છે. માપ છે આ બધા, આ કોઈ ચર્મચક્ષુનો વિષય નથી. એટલે આનંદ ઘરે કીધું કે પ્રભુ આટલા આચાર્યોને બધું છે, પણ તારો માર્ગ અમને આ જગતમાં ક્યાંય મળતો નથી, જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં સૌ પોતાની જ માન્ય છે.
જ્યાં જ્યાં જઈએ સૌ થાપે અમેવ અભિનંદનજીન દર્શન તરસીએ રે. કોણ છે? તરતમ જોગે રે તરતમ વાસના રે. જેને જેવો જોગ મળ્યો, જેવા ભક્તો મળ્યા, એટલો ઉછળો છે એ તો ક્યાંય શાંત બનીને બેઠો નથી. તારા માર્ગનું પ્રતિનિધિત્વ નથી કરતો એ તો પોતાનું કરે છે. અને આ મુમુક્ષુને ઓળખાવીના, મુમુક્ષુને ઓળખાણ પડાવીના લોક પંક્તિનું ફળ લૌકિક જ આવે છે. ચાલો આગળનો એક પેરેગ્રાફ.
આવી જ ક્રિયા પણ જેઓ આત્મજાગૃતિપૂર્વક આત્માની વિશુદ્ધિરૂપ ધર્મને અર્થે કરે છે તેને તે ક્રિયા કલ્યાણના સાધનરૂપ થાય છે. પણ લોકોને ધર્મ કરવો તે તો લોકોને માટે ધર્મ કરવો તે તો અકલ્યાણને માટે જ થાય છે. આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટેની બધી પ્રવૃત્તિઓ કર્મની શુદ્ધિનું કારણ બને છે. જેઓ પરમ શાંતિની નજીકની ભૂમિકા સુધી પહોંચેલા હોય છે તેવાઓ જ મોક્ષને અર્થે પ્રવૃત્તિ કરે છે. પણ સંસારની વાસનાવાળા જીવો તે તરફ પ્રવૃત્તિ કરી શકતા નથી. ભોગ અને તેના સાધનોનો ત્યાગ કરનારના આવતા પાપો અટકે છે અને પ્રથમના પાપોનો ક્ષય થાય છે અને તેથી તેની મુક્તિ થાય છે. આ મુક્તિ તરફ તે ભવાભિનંદી જીવોને દ્વેષ હોય છે. આ જ સંસારમાં પરિભ્રમણ કરાવનાર ભવબીજ છે. મુક્તિ ઉપર દ્વેષરૂપ ભવબીજનો વિયોગ થવાથી જીવ પોતાના મોક્ષબંધી પ્રયાણમાં આગળ વધી શકે છે. જેઓને મોક્ષ ઉપર દ્વેષ નથી તેઓને પણ ધન્ય છે. તે મહાત્માઓ અવશ્ય કલ્યાણરૂપ ફળના ભોગી થાય છે. મોક્ષનો ઉપાય સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રરૂપ જે જીનેશ્વર દેવે વર્ણવ્યો બતાવ્યો છે તેના તરફ પ્રવૃત્તિ કરવી તો દૂર રહો. પણ પાપી જીવો તો ઉલટા તે સદુપાયને મલિન કરવાની વખોડવાની પ્રવૃત્તિ કરે છે. તે સમ્યક જ્ઞાનાદિની આરાધના કરવાનું જે મહાન ફળ કહેલું છે તેમજ તેની વિરાધના કરનારને મહાન અનર્થની પ્રાપ્તિ પણ કહેલી છે. જેમ ઊંચા સ્થાન ઉપરથી પડવું અને વિશ્વાળા અંતથી તૃપ્તિ કરવી તે દુઃખરૂપ થાય છે તેમ જ્ઞાનાદિ સમ્યક માર્ગને મલિન કરવાથી, તેની નિંદા કરવાથી, તે તરફ દ્વેષ રાખવાથી અનર્થની પ્રાપ્તિ થાય છે.
સરસ.
આગળ આત્મજાગૃતિપૂર્વક અને આત્માની વિશુદ્ધિરૂપ ધર્મને અર્થે કરે જે ક્રિયા થાય તે કલ્યાણના સાધનરૂપ થાય છે. પણ લોકોને માટે જો ધર્મ થાય તો એ અકલ્યાણ માટે થાય છે.
આ સમજાણું? આત્મ સ્વરૂપ પ્રગટ કરવા સિવાય બીજો કોઈ ઉદ્દેશ હોઈ શકે નહીં. એનાથી લાભ બીજાને થાય અથવા ન થાય. પાત્ર જીવો હોય તો થાય, અપાત્ર જીવો હોય તો ન થાય, ભવી જીવો હોય તો થાય, અભવી જીવો હોય તો ન થાય. તીર્થંકરનો બોધ તો બધાએ સાંભળતા હોય. પણ એ જે કંઈ ધર્મની ક્રિયા થાય છે એ તો પોતાના આત્મકલ્યાણ અર્થે જ થાય. લોકોનું કલ્યાણ કરવા માટે જ્યાં હેતુ છે, જ્યાં મુખ્ય વાત છે, ત્યાં ધર્મ હોતો જ એ તો કે છે તે અકલ્યાણને માટે જ થાય છે. આ શાસ્ત્ર ગ્રંથ છે, આપણે વાંચીએ છીએ એમની. આ મહાવીર તત્વ પ્રકાશ એ શાસ્ત્ર છે. આ તો અનુવાદ છે એટલે આપણને હમણાં આમને આમ જો માગધી ભાષામાં હોત અને પોથીના પાનાની જેમ હોત તો આપણે ઓહો આ એ જ છે. હા, એટલે ઘણી વાર જેમ કૃપાળુદેવની આત્મસિદ્ધિ ગુજરાતીમાં છે ને એટલે શાસ્ત્ર છે એ કોઈ દી હજી મગજમાં ન બેસે. પણ ન સમજાય ને માથા ફોડવા પડે. હા, કાંઈ સમજાય જ નહીં ટૂંકમાં તો કે જબરજસ્ત શું લખ્યું છે શ્રીમદે, શું તે વાંચ્યું, મને ક્યાં સમજાય છે. પણ તને સમજાય છે એ સરસ છે, એ નથી વાત કરતો. અહીંયા વાત મૂકે છે કે જે જે લોકોને માટે ધર્મ કરવો એ તો અકલ્યાણ. બધી જ પ્રવૃત્તિનું કારણ તો આત્મ સ્વરૂપ પ્રગટ કરવું. મારી તમામ પ્રવૃત્તિનું કારણ મારા આત્માને પ્રગટ કરવો તે જ છે. બાકીની બધી પ્રવૃત્તિ તો સંસારની વાસના છે. લોકોને ખુશ કરવા એ મોક્ષની વાસના કે સંસારની? સત્કાર મનાવવાની, પૂજાવાની કામના એ સંસારની વાસના કે મોક્ષની? સંસારની. તો જે મૂળ માર્ગમાં કીધું નોઈ પૂજા દેની જો કામના રે, નોઈ વાલું અંતર બહુ દુઃખ. ભાઈ, જીનેશ્વરના મૂળ માર્ગ ઉપર ચાલવાની અને લોકોને ચલાવવાની વિચાર કરતા પહેલાં વિચાર કરજે
કે તને મનાવવા પૂજાવાની કોઈ કામના તો નથી ને, એવા આયોજન તો કરવા નથી ને કે બધાને ભેગા કરીને પછી આપણું વાવા જરા કરે, પાંચ જણા જાણે, ન હોય તો કંઈક જરા કયો કયો હોય ને કે આપણે ત્યાં શું છે. બધાથી દૂર રહીએ છે. સંસારની વાસનાવાળા જીવો એ તરફની પ્રવૃત્તિ કરી શકતા નથી. સાધનો ભલે હોય પણ આખરે એનાથી પાપ થાય છે. અને બહુ સરસ તત્વ આપ્યું છે અહીંયા, આ મુક્તિ તરફ તે ભવાભિનંદી જીવોને દ્વેષ હોય છે. જીવ પહેલી દ્રષ્ટિમાં ક્યારે આવે છે? અદ્વેષ. મોક્ષ તરફનો અદ્વેષ એ એની પહેલી ભૂમિકા. સંભવનાથ સ્વામીના સ્તવનમાં આનંદગંજીએ કીધી છે, ધર્મને કારણ પહેલી ભૂમિકા રે અભય અખેદ અદ્વેષ. પહેલા વહેલા મોક્ષ તરફનો દ્વેષ નહીં. અહીંયા કહે છે આ જીવોને આટલી બધી ધર્મક્રિયા કરે છે, લોકો માટે કરે છે, પોતાના માટે કરે છે ખુશ કરવા, આ બધી એને મોક્ષ તરફનો દ્વેષ છે અને ભવ તરફનો રાગ છે. આ આવે છે ભવાભિનંદીમાં કે આને ભવનો, જેને ભવનો રાગ છે એને મોક્ષનો દ્વેષ. મોક્ષનો દ્વેષ છે એ ચર્માવર્તમાં પણ આવ્યો ગણાય નહીં, એ પહેલી દ્રષ્ટિમાં પણ આવ્યો ગણાય. ખ્યાલ આવે છે? આઠ દ્રષ્ટિમાં પહેલી દ્રષ્ટિ. સોનલબેન, આ ધર્મને કારણ પહેલી ભૂમિકા અદ્વૈષ આ જે છે આનું, આ સંસારમાં જીવોને એને ભવાભિનંદી જીવોને મુક્તિ ઉપરનો દ્વેષ, અને મુક્તિ ઉપરનો દ્વેષ એ ભવના બીજનું કારણ છે. જેને મુક્તિ ઉપરનો દ્વેષ હોય એને ભવ સિવાય બીજું કંઈ થાય નહીં. આ ભવ બીજ શું છે? તો કે મુક્તિનો દ્વેષ એ ભવ બીજ છે. મુક્તિ ઉપર દ્વેષરૂપ ભવ બીજ એ જો છે એ કરાવનાર છે, પરિભ્રમણ કરાવનાર છે. આને જેને નથી એ જ આગળ વધી શકે છે અને આવા જ મહાત્માઓ કલ્યાણ ફળના ભોગી થાય છે. આ એક વાત ભવાભિનંદીને કીધી છે. એનું એક વધારાનું લક્ષણ, જેમ પ્રતિબંધ કીધો જેમ પ્રમાદ કીધો એમ આ ત્રીજું શું કીધું? એને મુક્તિ ઉપરનો દ્વેષ. મુક્તિ ઉપરનો દ્વેષ કઈ રીતે? કે સંસાર તરફની કોઈને કોઈ પ્રકારની વાસના છે એટલે એને એના તરફ રાગ છે. તરતમ જોગેરે, જે કરે નાની એવી હોય તો પણ વાસના છે. તો એક હરણિયાના બચ્ચા તરફની વાસનાએ પણ ભરત મુનિને બીજો જન્મ દેહ ધારણ કરવો પડ્યો. એક વાડીમાં થયેલું બોર એ ખાધા વિના એ મુનિનો જીવ જતો હતો સંન્યાસીનો, તો એ નજર પડી બોર ઉપર અને જીવ જાય નહીં, અને જીવ ગયો તો ક્યાં ગયો? બોરમાં ઈયળ થઈને પડ્યો. એવી વાસનાનું જોર ભયંકર છે એ સંસાર તરફ ધકેલ્યા વિના, અને લોકપંક્તિ કહે છે, અને કૃપાળુદેવે એને લોકસંજ્ઞા કીધી છે, જેની જિંદગીનો ધ્રુવ કાંટો લોકસંજ્ઞા છે. એ જિંદગી ગમે તેવી પવિત્રતાવાળી એકાકી હોય તો પણ એ કલ્યાણનું કારણ નથી. પણ આત્મશાંતિ જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, અને એને પ્રભુશ્રીએ સરસ શબ્દો માયકો, લોક મૂકે ભોખ. આત્મશાંતિવાળો આવું બધું તો ન સમજાવી શકે પ્રભુશ્રી, એ તો ચરોતરના પટેલની ભાષા. લોકનો નહીં, લોક મૂકે પોક, કોઈને ગમે કે ન ગમે, એ આપણા વખાણ કરે કે ન કરે, એને આવવું હોય તો આવે, ન આવવું હોય તો લોક મૂકે પોક. આ એની સાદી ભાષામાં કે આપણે તો મોક્ષના ઈચ્છુક છીએ, લોકના પૂજારી છીએ નહીં. એક વાત પણ કેવી અટકાવી રાખે છે જીવને, ભવાભિનંદી અને મોક્ષનો યાત્રિક, આ બે વચ્ચેનો ફરક. અને પછી કહે છે કે આ બધા પ્રયોગો બતાવ્યા છે મોક્ષના ઉપાયરૂપ, દર્શન જ્ઞાન અને ચારિત્ર. પણ એ જો પાપી જીવો એ જો કરવા જાય તો, જેમ આ સમ્યક જ્ઞાનની આરાધનાનું ફળ મોટું છે એમ એની વિરાધનાનું ફળ. આ એ છેલ્લો પેરેગ્રાફ કહે છે કે રત્નત્રય સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર એ આરાધના કરવા માટે કયા છે. અને એ આરાધનાનું ફળ મહાન ફળ છે. પણ એની વિરાધના કરે તો જ્ઞાનની વિરાધના, દર્શનની વિરાધના, ચારિત્રની વિરાધના. આ ચારિત્રની વિરાધનાના આ અધિકારમાં જુદા જુદા આપણને સમજાવ્યા કે ચારિત્રની વિરાધના કેવી રીતે થતી હોય છે. તો આ કહે છે અહીંયા કે વિરાધના કરનારને મહાન અનર્થની પ્રાપ્તિ થાય. અનર્થ એટલે અકલ્યાણ, અમંગળ, એને અનર્થ કહેવાય. આપણે કહીએ મહા અનર્થ થઈ ગયો ભાઈ, હસવામાંથી ખસવું થઈ ગયું, એક વેણ બોલાઈ ગયું અને એને જીવ દઈ દીધો, કોઈ હળગી મરે, કોઈ જાય કંઈ, તો કે મહા અનર્થ થઈ ગયો. ધાર્યું નહોતું, મોજ મજાક કે સહેજ મસ્તી કરી હશે, પણ એમાં તો થઈ ગયો મહા અનર્થ. એમ જ્ઞાન દર્શન અને ચારિત્રની અંદર અમે તો આ હેતુથી કરવા ગયા હતા ને, અમારે તો આ કરવું તો ને આ કરવું, એ જે કરવું તું એની વિરાધના કરી છે, એનાથી મહા અનર્થ ઊભો થઈ જાય છે. તો કહે છે એ મહા અનર્થની પ્રાપ્તિ થાય છે. જેમ ઊંચા સ્થાન ઉપરથી પડવું, પગથિયેથી પડે તો હજી જરાક વાંધો નહીં, પણ દહમે માળેથી પડે તો, પહાડના શિખર ઉપરથી પડે તો, એમ આ વિતરાગનો ધર્મ છે. મુનિ થયો છે, સંયમ લીધો છે, અને એ પતન થાય છે તો એ ક્યાંથી પડે છે? ઉપરથી પડે છે. આપણે તો હજી સંસારમાં છીએ, કદાચ ભૂલચૂક થઈ હોય તો આપણું પતન કેટલું, કે ઉપર ચડ્યા જ નથી તો પછી પતન છે નું. તો અહીંયા કહે છે આ ભવાભિનંદીમાં કે એક તો સંયમ થયો છે, પંચ મહાવ્રતધારી છે, વિતરાગનો સાધુ છે, અને એ જો આવું ઉલટું કરે તો ઉપરથી પડવાનું પછડાટ વધારે લાગે. અને વિષવાળા અન્નથી તૃપ્તિ કરવી એ તો દુઃખનું કારણ છે. વિષવાળા અન્નથી તૃપ્તિ કરવી એ દુઃખ, ભૂખ લાગી છે પણ ઝેર પીવાય, ઝેર મિશ્રિત લાડુ ખવાય નહીં, અજાણ્યા ફળ ખવાય નહીં, એનાથી તૃપ્તિ ન થાય, અનર્થ થાય. એમ આ પ્રકારનો જે કંઈ છે, જો રત્નતરય છે એને વિષ મિશ્રિત કરવામાં આવે, એમાં વાસનાનું ઝેર, એમાં તૃષ્ણાનું ઝેર, એમાં ભવાભિનંદીનું ઝેર, એમાં મોક્ષનો અદ્વેષ, એ જો ભળે તો એ ચારિત્ર પણ ઉપકારી થાય નહીં, એ વાત મૂકી છે. માટે માર્ગને મલિન કરવાથી, દ્વેષ રાખવાથી અનર્થની પ્રાપ્તિ થાય છે. અહીં સુધીની આપણે વાત આજે ભવાભિનંદીની આવી. હવે પ્રમાદ એ વિષય ઉપરની વિશેષ અવસરે કરીશું.